ગામ સંકેશ તત્ર યત્રાસ્તામ્ય બલાર્જુનો, અને ભગવાન ખાંડણિયામાં ખાંડણિયા સાથે બંધાયેલા છે, અને બંધાયેલા ભગવાન જોવે છે, એની દ્રષ્ટિ નલ કુબેરને મણિગીરી જે યમલા અર્જુનના રૂપમાં છે એમની ઉપર પડી છે, અને દ્રષ્ટિ પડતા ભગવાન એ બંને વૃક્ષો તરફ આગળ વધે છે. શું કામ? પોતાના ભક્તોના વચનને સત્ય કરવા માટે. નલકુબેર ને મણિકુબેર ભગવાન ને કોઈ સંબંધ નથી, પણ એ પોતાના ભક્ત નારદ મુનિના વચનને સત્ય કરવા માટે જાય છે. કારણ કે નારદ મુનિના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે. ભગવાનને પોતાના વચન કરતા ભગવાનને પોતાના ભક્તોના વચનની ચિંતા વધારે હોય છે. આ છે ભગવાન. ભગવાન માટે કહેવાયું છે, સત્યમ વિધાતુ નિજ ભૃત્ય ભાષિતમ. જ્યારે પ્રહલાદ મહારાજ ભાગવતમાં સપ્તમ સ્કંદમાં પ્રહલાદની કથા છે, જે એક અસુર કુળમાં જેમણે જન્મ લીધો હતો, પણ જન્મજાત, કારણ કે માતાના ગર્ભમાં એમણે ભગવાનની કથા સાંભળી હતી નારદ મુનિના મોઢેથી, એટલા માટે એ સંસ્કાર આજે પણ જન્મ લેતાની સાથે એનામાં હતા. અસત્યથી રોદિતિ રોતિ ગાય, ક્યારેક ભગવાનના વિરહમાં રડવા લાગતા, ક્યારેક ભગવાનના દર્શન થતા આનંદિત, આંખોમાંથી અશ્રુઓની ધારા થતી, ક્યારેક ભગવાનની કોઈ વિશેષ લીલાઓને જોઈ અને હસવા લાગતા. તો આવી બહુ સુંદર સ્થિતિ હતી ભગવાનની ભક્તિમાં જન્મથી. પણ એના પિતા જે હતા અસુર, હે ને, હિરણ્યકશિપુ, વાસ્તવમાં આસુરી ભાવ હતો અંદર. આ સંસારમાં બે પ્રકારની પ્રકૃતિ છે, પ્રવૃત્તિ છે. માણસો બે પ્રકારના હોય છે, એક છે આસુરી પ્રવૃત્તિ ને એક છે દેવ પ્રવૃત્તિ. દેવ પ્રવૃત્તિ સુરા પ્રવૃત્તિ, અને સૂર્ય પ્રવૃત્તિ કોને કહે છે? ભગવાનના જે ભક્તો છે એ સુરા પ્રવૃત્તિ, દેવ પ્રવૃત્તિ છે. આસુરસ તદ વિપર્યય, પરંતુ જેને ભગવાનની ભક્તિમાં કોઈ રસ નથી, ભગવાનની સેવામાં કોઈ રસ નથી, માત્ર સંસારના ભોગોમાં છે, એને આસુરી પ્રવૃત્તિ કહેવાય. તો પ્રહલાદ ભગવાનનો ભક્ત છે, પણ હિરણ્યકશિપુને ભગવાનની ભક્તિમાં કોઈ રસ નથી, એને તો સ્વયં ભગવાન માને છે. જે સ્વયંને ભગવાન માને સમજવું અસુર છે, કારણ કે અસુર જ એવું માની શકે. સ્વયંને ભગવાન માનતા આખા જગતમાં, કારણ કે કાંઈક શક્તિ પ્રાપ્ત કરી લીધી હતી બ્રહ્મા પાસેથી હિરણ્યકશિપુએ, પણ એમનો પુત્ર જે છે પ્રહલાદ, આખું જગત હિરણ્યકશિપુને ભગવાન માનતું હતું. મોટા મોટા દેવતાઓ પણ એની પાસેથી નીકળે તો હિરણ્યકશિપુ ભગવાન કી જય કરીને ઉભા રહેતા, કારણ કે એવી ધાક હતી એમની પાસે. પણ એમના પુત્ર જે થયા પ્રહલાદ, એને સ્વીકાર ન કર્યું. કારણ કે ભગવાન તો ભગવાન છે, સંસારમાં કોઈ સાધારણ વ્યક્તિ ભગવાન હોઈ ન શકે. હિરણ્યકશિપુએ લાખ પ્રયાસ કર્યા કે તું વિષ્ણુનું ના ભજન છોડી દે, નામ છોડી દે, કારણ કે વિષ્ણુ પ્રત્યે એમને વેર હતું. મોટા ભાઈ હિરણાક્ષને ભગવાને વરાહરૂપે ધારણ કરીને મારી નાખ્યો હતો. તો હિરણ્યકશિપુને ભગવાન વિષ્ણુ પર એ વેદ હતું, એટલા માટે પ્રહલાદને કહે છે કે તું વિષ્ણુનું નામ લેવાનું છોડી દે. પણ પ્રહલાદ કે એ તો કેમ છૂટે, ભગવાનનું નામ ન છોડતા હિરણ્યકશિપુના લાખ પ્રયાસ, એક પછી એક હાથીના પગ નીચે કૂચડી નાખવાનો, ગરમ ગરમ તેલમાં તળી નાખવાનો, પહાડ ઉપરથી નીચે ફેંકવાનો, અથવા તો સમુદ્રમાં ફેંકી દેવાનો, આવા કેટલા પ્રયાસો એમણે કર્યા. હોળીમાં હળગાવી દેવાનો, હોલિકા હિરણ્યકશિપુની બેન હતી, એને વરદાન હતું બ્રહ્માજીએ આપેલું કે અગ્નિમાં બળશે નહીં, એટલા માટે એણે કીધું કે ભાઈ, જો તારાથી આ તારો પુત્ર જે છે તારે એને મારવો છે પણ મરતો નથી, તો હું એને ખોળામાં બેસીને અગ્નિમાં બેસી જાઉં, મને તો વરદાન છે, હું નહીં મરું. પણ ભગવાનના ભક્તોને મારવાનો કોઈ પ્રયાસ કરે, એનો કોઈ વિરોધ કરે, તો વિરોધ કરવા વાળા જે વ્યક્તિ છે એ જ નષ્ટ થઈ જાય છે. યદ્યપિ હોળિકાને દેવતાઓનું વરદાન હોવા છતાં પ્રહલાદને મારવાનો પ્રયાસ કર્યો તો એ હોળિકા હળગી ગઈ, દેવતાઓનું વરદાન ફેલ થઈ જાય. અને અંતે હિરણ્યકશિપુ પ્રહલાદને કહેવા લાગ્યો કે તું ભગવાન ભગવાન કરે છે, તને હું આટલો મારવાનો પ્રયાસ કરું છું પણ તું મરતો નથી, તારામાં શક્તિ આવે છે ક્યાંથી? પ્રહલાદ કહે છે કે પિતાજી, જ્યાંથી શક્તિ તમારામાં આવે છે ત્યાંથી જ મારામાં આવે છે, કારણ કે આખીર તો શક્તિ દેવાળા ઈ જ છે, શક્તિના સ્તોત્ર. અને એમ કરતા કરતા હિરણ્યકશિપુ કહેવા લાગ્યો કે તું ભગવાન ભગવાન કરે છો, ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદ કે યત્તો યત્તો યામિ તત્તો નરસિંહા, હું જ્યાં જોઉં ને મને મારો ભગવાન દેખાય છે. અને હિરણ્યકશિપુએ કીધું કે શું આ થાંભલામાં તને ભગવાન દેખાય છે? હિરણ્યકશિપુએ કીધું કે આ થાંભલામાં તને ભગવાન દેખાય છે? અને પ્રહલાદે એટલું કીધું કે પ્રહલાદે કીધું કે હા, અને જે હા પાડી પ્રહલાદે જે હા પાડી દીધી, થાંભલામાં ભગવાન નહોતા પણ પ્રહલાદના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે હા, આ સ્તંભમાં મારો ભગવાન છે. અને આટલું કહેતા સત્યમ વિધાતુ નિજ ભૃત્ય ભાષિતમ સ્તંભે સભાયો ન મૃગમ ન માનુષમ, આટલું કહેતા ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા પોતાના ભક્તોને વચનને સત્ય કરવા માટે. બોલો નરસિંહદેવ ભગવાન કી. તો આવી રીતે ભગવાન પોતાના ભક્તના વચનને સત્ય કરવા માટે થઈ અને સ્તંભમાંથી પ્રગટ થયા, સ્તંભમાંથી પ્રગટ થયા. સત્યમ વિધાતુ નિજ ભૃત્ય ભાષિતમ, ભગવાનને પોતાના ભક્તોના વચનની ચિંતા બહુ હોય છે. એકવાર એનો ભક્ત મોઢામાંથી શબ્દ બોલી જાય તો ભગવાન એને સત્ય કરે છે. તો અહીંયા પણ ભગવાન પોતાના ભક્તના વચનને સત્ય કરવા માટે થઈ. પોતાના ભક્તના વચનને સત્ય કરવા માટે થઈ અને ભગવાને એ સ્તંભમાંથી પ્રગટ થયા. એવી જ રીતે અહીંયા ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા અને ત્યાર પછી અહીંયા પણ એવી જ રીતે નારદ મુનિના વચનને સત્ય કરવા માટે થઈ ભગવાન જે ઉખલ ખાનણિયાથી બંધાયેલા હતા ત્યાંથી આગળ વધે. અને આગળ વધતા ભગવાન પોતાના ભક્તની ઈચ્છાને પૂરી કરવા માટે આગળ વધે છે. આવા તો શાસ્ત્રોમાં અનેક ઉદાહરણ છે, ઇતિહાસ પુરાણોમાં, કે ભગવાન ક્યારેક પોતાના વચન ખોટા પડે તો પડી જાય પણ ભક્તના વચનને ખોટા પડવા દેતા નથી. બહુ સરસ પ્રસંગ છે મહાભારતના યુદ્ધનો, કે જ્યાં અર્જુન અને પિતામહ ભીષ્મ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું, હે ને, મહાભારતના મેદાનમાં કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે. એમાં એક દિવસ એવી ઘટના થઈ કે જ્યાં પાંડવ તરફથી અર્જુન અને કૌરવ તરફથી પિતામહ ભીષ્મનું યુદ્ધ થઈ રહ્યું છે. બંને ભગવાનના ભક્તો છે. જ્યારે દુર્યોધન પિતામહ ભીષ્મને ભડકાવે છે કે તમે આટલા દિવસ સુધી યુદ્ધ કરો છો પણ હજી પાંડવોમાંથી કોઈ મર્યું નથી, તમે તો એટલા મહાન યોદ્ધા છો કે એકલા આખા મહાભારતના યુદ્ધને ગળી શકો એમ છો, પિતામહ ભીષ્મે કીધું કે તું મને આવી રીતે લલકાર નહીં. અને જ્યારે બહુ ભડકાવ્યા ત્યારે પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે તો હું પ્રતિજ્ઞા કરું છું કે કાલ સવારના યુદ્ધમાં પાંડવોમાંથી એક નહીં રહે, અથવા તો અર્જુન નહીં રહે. અને પાંડવો તો પોતાની શિબિરમાં સૂતા છે રાતે, પણ ભગવાનને ઊંઘ આવી નહીં, ભગવાનને ઊંઘ ના આવી. ભગવાન ભક્તો નિશ્ચિંત હોય છે કારણ કે એનું જીવન કૃષ્ણ ઉપર સમર્પણ હોય છે, પોતાનું જીવન ભગવાન ઉપર સમર્પણ કરીને ભક્તો તો આરામથી ભજન કરે છે, એને કોઈ ચિંતા હોતી નથી. ચિંતા કોણ કરે છે? જે ભગવાનના ભક્ત નથી. ભગવાનના ભક્તને કોઈ ચિંતા હોતી નથી. પાંડવો ચિંતા કર્યા વગર સૂઈ ગયા છે, પણ ઠાકોરજી જાગે છે. ભગવાનને ઊંઘ આવતી નથી કારણ કે અંતર્યામી જોઈ લીધું કે પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કે કાલે અર્જુનને મારીશ. અને પિતામહની પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા, એટલા માટે જેનું નામ ભીષ્મ પડ્યું છે, ભીષણ પ્રતિજ્ઞા કરવા વાળા. તો ભગવાન વિચાર કરે શું ઉપાય કરવો. પાંડવોને ઉઠાડ્યા, કીધું કે તમે આમ હુઈ રહ્યો છો પણ તમને ખબર છે તમારા તમારા બાપે પ્રતિજ્ઞા કરી છે અને તમે આમને સૂતા છો, કઈક વિચારો. પાંડવો કે અમારે વિચારવાની કઈ જરૂર નથી, જ્યાં સુધી તમે છો ત્યાં સુધી અમારે કઈ વિચારવાનું નથી. અબસો પદિયા ઈસ જીવન કા સબ ભાર તો મારે હાથો બસો. બસો પદિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં. બસો પદિયા સબ ભાર તુમારે. અબ સો પદિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો. જીના તુમારે હાથો મેં, મરના તુમારે હાથો મેં. મારો યા જીવાડો, જીવતા રાખો, બધું તમારા હાથમાં છે. અમે તો બધું સોંપી દીધું એટલે અમે નવરા થઈ ગયા. પાંડવો કે અમને કોઈ ચિંતા નથી, સુઈ ગયા. ભગવાન જાગે છે અને જાગતા જાગતા સવારના અડધી રાતે 2 વાગે ભગવાન ઊભા થઈ, 2-3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં દ્રૌપદીની શિબિરમાં જઈ દ્રૌપદીને જગાડે કે બેન ઉભી થા. દ્રૌપદી કે પણ અત્યારે અડધી રાતે શું કામ છે? કૃષ્ણ કહે છે કે હું તને કહું એટલું કર, અત્યારે પ્રશ્ન નહીં કર કારણ કે સમય નથી. અને મૂળ વાત તો એ છે કે બેન તારો ચૂડલો ખતરામાં છે, એટલા માટે હું તને જેટલું કહું એટલું કર. ઊભી કરી એ કે ચાલ મારી સાથે. કૃષ્ણ ની સાથે દ્રૌપદી નીકળી જાય અને ચાલતા ચાલતા પિતામહ ભીષ્મની શિબિર તરફ આવે. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં 3-3:30 પિતામહ ભીષ્મ જાગી જાય અને રોજ ભગવાનના ધ્યાનમાં બેસે બ્રહ્મ મુહૂર્તમાં. તો ત્યાં જઈ અને આગલા દિવસે પિતામહ ભીષ્મએ દુર્યોધનને કીધેલું, કારણ કે દુર્યોધનની પત્ની રોજ આવતી આશીર્વાદ લેવા બ્રહ્મ મુહૂર્તમાં. પિતામહે કીધું તો કે સવારે તારી પત્નીને મોકલી દેશે અને અખંડ સૌભાગ્યવતીને આશીર્વાદ આપી દેશે. ભગવાન તો અંતર્યામી છે, એ દુર્યોધનની પત્ની આશીર્વાદ લેવા આવે એ પેલા ભગવાને દ્રૌપદીને મોકલી દીધી. દ્રૌપદીને કીધું કે લાંબો ઘૂંટો ટાણ અને અવાજ આવતો હતો ચપ્પલનો, એ કે કદાચ કોઈ જોઈ જશે તો ખલેલ પડશે આપણી આ કાર્યમાં. પગમાંથી મોજડી કઢાવી લીધી અને ભગવાને પોતાની બગલમાં રાખી લીધી, હાથમાં રાખી લીધી અને દ્રૌપદીને પિતામહ ભીષ્મની શિબિરમાં મોકલી કે જા, જઈને કાંઈ બોલતી નહીં, માત્ર પ્રણામ કરજો. પ્રણામ કર્યા ને પિતામહ ભીષ્મએ આશીર્વાદ આપી દીધા, અખંડ સૌભાગ્યવતી. અને જ્યાં દ્રૌપદીએ ઘૂંટો ઉઘાડ્યો ત્યાં ખબર પડી કે ઓ, આ તો દ્રૌપદી છે, તું અહીંયા ક્યાંથી? કારણ કે પિતામહ ભીષ્મને એમ કે દુર્યોધનની પત્ની આવી રોજ આવતી. અને પિતામહ ભીષ્મ જાણી ગયા કે આ તો ભગવાનની કરતું છે, બીજું કોઈ કરી ન શકે. તરત પૂછું દ્રૌપદીને કે એ કૃષ્ણ ક્યાં છે, કૃષ્ણ ક્યાં છે? દ્રૌપદી કીધું કે બહાર ઉભા છે. અને જ્યાં ભગવાન અંદર બોલાવ્યા તો ભગવાન તો બહાર જોયું તો ઉભા હતા, હાથમાં બગલમાં મોજડી લઈને. જુઓ ઠાકોરજી અદભુત પ્રેમ છે પોતાના ભક્તો માટે થઈ. અંદર બોલાવ્યા પિતામહ ભીષ્મ કે આ તમારું કામ છે, મારું જોઈએ ને, બીજું તો કોનું હોય આવું કામ. ભગવાન કૃષ્ણે કીધું કે પિતામહ તમે કાલ સાંજે પ્રતિજ્ઞા લીધી છે કે પાંડવોમાંથી એકને મારીશ અને હવાર હવારમાં તમે દ્રૌપદીને આશીર્વાદ આપી દીધા અખંડ સૌભાગ્યવતી. હવે આજના યુદ્ધમાં તમારી પ્રતિજ્ઞા જીતશે કે તમારા આશીર્વાદ? બેની વચ્ચે ધમાસાન યુદ્ધ થશે. અને આટલું સાંભળતા પિતામહ ભીષ્મે કીધું કે મારી પ્રતિજ્ઞા રે કે ન રે, પણ હે કેશવ, આજ હવારના યુદ્ધમાં હું તારી પ્રતિજ્ઞાને તોડાવીશ, એટલા માટે હું ત્રીજી પ્રતિજ્ઞા લઉં છું. કે તે પ્રતિજ્ઞા લીધી છે ને કે હું આ મહાભારતના યુદ્ધમાં અસ્ત્ર શસ્ત્ર નહીં ઉઠાવું, હું પ્રતિજ્ઞા કરું છું કે કાલ હવારના યુદ્ધમાં જો અસ્ત્ર ન ઉઠાવું, તારા હાથમાં શસ્ત્ર ન ઉઠાવું, તો હું ગંગા પુત્ર ભીષ્મ નહીં. આટલી પ્રતિજ્ઞા કરતા અને પછી બીજા દિવસનું યુદ્ધ સવારનું જ્યાં પ્રારંભ થાય, અને યુદ્ધમાં પ્રથમ જ પિતામહ ભીષ્મની સામે અર્જુન આવે અને ધમાશાન યુદ્ધ થઈ જાય. આજ સુધી અર્જુનને તકલીફ નથી પડી, પણ આજ પિતામહ ભીષ્મના બાણ આલાત ચક્ર થઈ ગયું છે. અને બાણ કાઢતા 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 આમ ચક્ર, જેમ અગ્નિને આમ તમે ઘુમાવો, ઘુમાવતા ઘુમાવતા એમ લાગે કે આખું ચક્ર છે, એમ બાણ કાઢતા કાઢતા ચક્ર થઈ ગયું. અને ધમાસાન યુદ્ધ હાલે છે, અર્જુનને પરસેવો વળી ગયો. એક પછી એક બાણ પિતામહ ભીષ્મ મારી રહ્યા છે, ક્યારેક મુકુટ લઈને ઉઠી જાય, અને ક્યારેક પિતામહ ભીષ્મ બાણ મારે એમ લાગે કે અર્જુન ગયો. અને ભગવાન મહેનત કરે, પોતાનો રથ બેસાડી દેશે, ઘોડાઓને દબાવી દે, અને બાણ અર્જુનના મસ્તકના મુકુટને લઈને વ્યો જાય છે. કારણ કે ભગવાનને આમાં બહુ પરિશ્રમ થયો પિતામહ ભીષ્મથી અર્જુનને બચાવવા માટે. અને જ્યારે ભગવાને જોયું કે હવે કોઈ ચાન્સ નથી, જો હવે હું કાંઈ નહીં કરું તો અર્જુન આગળી ગયો, અને ભગવાન રથ ઉપરથી કૂદકો માર્યો છે. કૂદકો મારતા ભગવાને રથનું પૈડું પડેલું હાથમાં ધારણ કર્યું છે અને પિતામહ ભીષ્મ તરફ દોડ્યા છે. અર્જુન પકડી રાખે કે નહીં કેશવ, તમારી પ્રતિજ્ઞા તૂટે છે. હવે મારી પ્રતિજ્ઞા ગઈ ભાડમાં. અને ભગવાને ધારણ કર્યું, પિતામહ ભીષ્મ બે હાથ લાંબા કર્યા, બસ તૈયાર છું. આવી રીતે પિતામહ ભીષ્મએ બે હાથ લાંબા કર્યા અને કીધું કે હે કેશવ, બસ મારે આટલું જોવું હતું, બીજું કાંઈ જોવું નહોતું. અર્જુન રોકે છે કે કેશવ, તમારી પ્રતિજ્ઞા તૂટે, પણ ભગવાન કે મને મારી પ્રતિજ્ઞા કરતા મારા ભક્તોની પ્રતિજ્ઞા વધારે વાલી છે. એક બાજુ અર્જુનને બચાવવા માટે થઈ અને બીજું બાજુ પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞાને રાખવા માટે થઈ. ભગવાને પોતાની પ્રતિજ્ઞાને તોડી નાખી, પોતાની પ્રતિજ્ઞાને તોડી નાખી. પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા હતી કે હું તમને શસ્ત્ર ઉઠાવડાવીશ, હે તો ભગવાને શસ્ત્ર ઉઠાવી લીધું, કારણ કે ભગવાને લીધી હતી કે નહીં ઉઠાવું, તો એને ઉઠાવી, એની પ્રતિજ્ઞા તૂટી ગઈ. પણ પિતામહની પ્રતિજ્ઞાને તૂટવા ન દીધી. આ છે ઠાકોરજી પ્રબલ પ્રેમ કે, પ્રબલ પ્રેમ કે પાલે પડકર, પ્રભુ કો નિયમ બદલતે દેખા, અપનો માન ટલે ટલ જાવે, પર ભક્ત કો માન ન ટલતે દેખા, અપનો માન ટલે ટલ જાવે, પર ભક્ત કો मानन टलते देखा। अपनो मान टले टले जावे पर भक्त को मानन टलते देखा। ભગવાન પોતાનું વચન તૂટી જાય તો તૂટી જાય, પણ પોતાના ભક્તનું વચન તૂટવા દેતા નથી। આવી રીતે ભગવાન પિતામહ ભીષ્મએ જોયું કે ભગવાનને પોતાની પ્રતિજ્ઞા તૂટી, અને ત્યાર પછી જ્યારે પિતામહ ભીષ્મ મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુનના બાણોથી ધરાશાય થાય અને અંતે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય ત્યાર પછી ઘણો સમય વ્યતીત થાય અને ઉત્તરાયણના સમય આવતા ભગવાન સ્વયં પાંડવને લઈને પિતામહ ભીષ્મ જ્યાં બાણ સૈયા ઉપર સૂતા હોય ત્યાં આવીને દર્શન આપે, દર્શન આપી અને પિતામહ ભીષ્મને કૃતાર્થ કરે। પિતામહ ભીષ્મને કૃતાર્થ કરતા પિતામહ ભીષ્મ પણ જોવે છે, કારણ કે ભગવાન ચાલીને પિતામહ ભીષ્મની પાસે જાય છે। જાય છે ભગવાન, કેવું જીવન છે, કેવું મૃત્યુ છે કે જ્યાં મૃત્યુની ઘડી નજીક આવી છે ત્યાં ભગવાન સાક્ષાત દર્શન દેવા માટે આવ્યા છે। આજ તો ભગવાનની કૃપા છે। અને ત્યારે પછી પિતામહ ભીષ્મ પોતાના અંત સમયે અંત ઘડીએ એ બધું સ્મરણ કરે છે, ભગવાનની લીલાઓને સ્મરણ કરે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ હતું ત્યારે તમને મેં જે તમારા જે દર્શન કર્યા હતા અર્જુનની રક્ષા માટે થઈ એ સભી મારા મનમાં રહે। બહુ સુંદર સ્તુતિ કરે છે અંત સમયે। युधि तुर घर चो विधूम न विश्वाक क्वच लुलिता श्रम वार्यलं कृतासे। युधि तुर घर चो શરીર વિભિધ્યમાનાત ત્વચિ વિલસત કવચે સ્તુ કૃષ્ણ આત્મા। પિતામહ ભીષ્મ કહે છે કે યુધિષ્ઠિર ગુરુજો જયારે યુદ્ધ થયું મહાભારતનું ત્યારે મારા બાણોથી તમે જે કવચ પહેરેલું હતું અને અર્જુનની રક્ષા માટે હું ધડાધડ બાણ મારતો હતો તો અર્જુનને બચાવવા માટે થઈ તમે એ બાણને તમારા ઉપર લઈ લેતા હતા। ત્વચી વિલચત કવચેશ તું, અને એ બાણથી તમારું કવચ તૂટી જતું હતું અને એ કવચ તૂટતા બાણ શરીરને લાગતા ક્યારેક ક્યારેક લોહી નીકળી જતું હતું। એ અદભુત દ્રશ્ય શ્રમવાર્ય લંકૃતાશ, અને એમાં તમને જે શ્રમ થતો હતો મહેનત થતી હતી અને એમાં વારી તમને પરસેવો વળતો હતો અને પરસેવાના જે બિંદુ હતા એ તમારા ચહેરા ઉપર અદ્ભુત દ્રશ્ય શોભાયમાન લાગતા હતા।
મમ નિશિત શરીર વિભિધ્યમાના ત્વચ વિલસત કવચે સ્તુ કૃષ્ણ આત્મા।
ભગવાન અંતે આંખોમાં પિતામહ ભીષ્મ આંસુડા ભરી આંખોમાં ભગવાનને સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ મેં જોયું તું એ મહાભારતના યુદ્ધમાં કે મારી પ્રતિજ્ઞાને રાખવા માટે થઈને તમે પોતાની પ્રતિજ્ઞાને તોડી નાખી। અદ્ભુત દ્રશ્ય હતું, અદ્ભુત દ્રશ્ય હતું।
સ્વનિગમમપહાયમત પ્રતિજ્ઞા વૃતિમધિકર્તુમવાપ્લુતો રથસ્થ। સ્વનિગમમપહાયમત પ્રતિજ્ઞા વૃતિમધિકર્તુમવાપ્લુતો
ધૃતરથ ચરણો યાસ ચલદગુર હરિરિવહંતુ મિમં ગતોતરિયમ. હે પ્રભુ, ધૃતરથ ચરણો, રથનો પૈડું તમે હાથમાં ધારણ કરી અને જેમ એક સિંહ હાથી ઉપર પ્રહાર કરવા દોડે એમ તમે મારી પર તરફ દોડતા હતા. એ અદ્ભુત દ્રશ્ય, એ સબી મારા હૃદયમાં સમય હંમેશા સ્થિત રહે એવી હું આપને પ્રાર્થના કરું છું. તો પિતામાં ભીષ્મ એ મહાભારતમાં યુદ્ધમાં જે થયેલી ઘટનાને યાદ કરે છે કે તમે, મેં જોયું હતું કે તમે અર્જુનની રક્ષા કેવી સુંદર કરતા હતા.
વિજય રથ કુટુંબ આત ધોત્રે ધૃતહય રશ્મિનિતાશ્રિયે ક્ષણીયે વિજય આત ધોત્રે ધૃતહય રશ્મિનિતાશ્રિયે ક્ષણીયે ભગવતી રતિરસ્તુ મે મુમૂર્ષો યમહિ નિરીક્ષતા ગતા સ્વરૂપમ અસ્તુ મે મુમૂર્ષો યમહિ નિરીક્ષતા ગતા સ્વરૂપમ.
વિજય રથ કુટુંબ આત તોત્રે, તમે અર્જુનના રથની રક્ષા એવી રીતે કરતા હતા જેવી રીતે એક વ્યક્તિ પોતાના કુટુંબની રક્ષા કરે ને. માણસ પોતાના કુટુંબ માટે થઈને, પરિવાર માટે થઈને, ધન કમાવા માટે ખોટું બોલે, કાંઈ પણ રીતે એની રક્ષા કરે. એ મહાભારતના યુદ્ધમાં એ ભગવાને ઘણા કાળા ધોળા કર્યા. અર્જુનની રક્ષા માટે થઈ, અર્જુનના રથની રક્ષા માટે થઈને ઘણું કર્યું. તો ભગવાન, આવા ભગવાન રતિર મમાસ્તુ, તમારા સ્વરૂપ મારા હૃદયમાં સ્થિત રહે. આવી રીતે પિતામહ ભીષ્મ બહુ સુંદર સ્તુતિ છે કરે છે અને અંતે ભગવાનના દર્શન કરતા કરતા પોતાના પ્રાણને છોડી દે છે. ધન્ય છે. ગીતામાં ભગવાને કીધું છે કે અંત કાલે મામે સ્મરણ મુક્તવા કલેવરમ, અંત સમયે જે મારા મારું સ્મરણ કરે એને મારું ધામ પ્રાપ્ત થઈ જાય. તો કેવું અદ્ભુત મૃત્યુ છે પિતામહ ભીષ્મનું કે અંત ઘડીએ ભગવાન સાક્ષાત સામે ઉભા છે. અને ભક્તો હંમેશા આવી જ ચિંતન કરે છે, આવી જ ઈચ્છા કરે છે.
સમય મારો સાધ જે વાલા કરું હું તો કાલા વાલા, સમય મારો સાધ જે વાલા કરું હું તો કાલા અંત સમય મારો આવશે જેથી નહીં રહે આ દેહનું ભાન, એવે સમય મારા બેલાજી દેજો દર્શન દાન વાલા, દેજો દર્શન દાન, સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલા વાલા. જીભલડી મારી પરવશ બનશે જો નહીં રહે આ દેહનું ભાન, એવે સમય મારા યલ બેલાજી દે જો યમુના પાન વાલા, દે જો યમુના પાન સમય મારો સાધ જે વાલા, કરો તો કાલા વાલા સમય મારો સાધ જે વાલા, કરો તો સમય મારો સાધ જેવાલા, કરું અંત સમય જે દિનાડીઓ તૂટશે, તૂટશે જીવન દોર, એવે સમય મારા યલ બેલાજી કરજો બંસી નો સોર વાલા, કરજો બંસી નો સોર સમયે મારો સાધ જેવાલા, કરું તો કાલા વાલા
સમયે મારો સાધ જેવાલા. ભક્તો આવી જ કામના કરે છે કે અંત સમયે આપના દર્શન થાય, જીભમાંથી આપનું નામ નીકળે, કાને આપની બંસીનો સોર સંભળાય, જેથી મૃત્યુ સફળ થાય. અને પિતામહ ભીષ્મને એવી મૃત્યુ પ્રાપ્ત થઈ. તો મૂળ વાત, સત્યમ વિધાતુ નિજ ભૃત્ય ભાષિતમ. મહાભારતના યુદ્ધમાં ભગવાને અર્જુનને બચાવવા માટે અને પિતામહ ભીષ્મના વચનને સત્ય કરવા માટે પોતાનું વચન તોડી નાખ્યું. આ છે ભગવાન. જ્યારે આવી લીલા કથાઓને સાંભળીએ છીએ ત્યારે ભગવાનના આવા સ્વભાવ, આવા ગુણોને સાંભળી આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. પોતાના નામની પણ ભગવાન પરવા કરતા નથી કે કાલ જગત શું કહેશે. અને આપણે તરત જોઈએ છે કે આપણે આમ કરશું તો જગત શું કહેશે, કોકને વધારે દાન દેશું અથવા તો ભજન કરશું તો જગત શું કહેશે. પણ ભગવાન પોતાના ભક્તોને માટે થઈ વિચાર કરતા નથી કે જગત શું કહેશે. જે કહેવું એ કહે, પણ હું તો મારા ભક્તોના વચનને સત્ય કરીશ. એટલા માટે ગીતામાં ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, તું પ્રતિજ્ઞા કરી દે, કારણ કે જગત કાલ મારી ઉપર ભરોસો કરે ન પડે ખબર નથી, પરંતુ તું એકવાર પ્રતિજ્ઞા કરીશ તો જગત માની લેશે. કારણ કે ખ્યાલ છે, ભગવાન પોતાના ભક્તોના વચનને ક્યારે તોડવા દેતા નથી. તો આવી રીતે ભગવાને પોતાના વચન, પિતામહ ભીષ્મના વચનને રાખવા માટે નમે ભક્ત્યા પ્રણશ્યતિ, મારા વચન એકવાર તૂટી જાય પણ મારા ભક્તોના વચન ક્યારેય તૂટતા નથી. દેવર્ષિ મે પ્રિયતમો યદિમો ધનદાત્મજો તત્તથા સાધયિષ્યામિ યદ ગીતમ તન મહાત્મના. પ્રિયતમો, ભગવાન વિચાર કરે છે કે દેવર્ષિ મે પ્રિયતમો, દેવર્ષિ જ નારદ છે એ મને પ્રિય છે, અને પ્રિયમાં પણ ઉત્તમ પ્રિયતમો. યદિમો ધનદ આત્મજો, અને એના કારણે થઈને હું આ ધનદ આત્મજો, ધન માને ધન, દ માને જેને ધનના દાતા છે એવા કુબેરના પુત્રોને, તત્તથા સાધયિષ્યામિ યદ ગીતમ તન મહાત્મના, હું આનો ઉદ્ધાર કરીશ. દેવર્ષિના કહેવાથી, કારણ કે દેવર્ષિ નારદ મને બહુ પ્રિય છે, આ લોકો મને પ્રિય નથી, પણ નારદ પ્રિય છે. અને નારદના, નારદે કીધું છે કે આ લોકોનો મારું સાનિધ્ય મળશે, તો નારદ મને પ્રિય છે એટલા માટે નારદની વચનને સત્ય કરવા માટે થઈ હું આ લોકોને મારું સાનિધ્ય આપીશ. અને નારદે આશીર્વાદ આપ્યા છે કે ભક્તિ તો ભક્તિ પણ હું આપીશ. જો ભગવાન જલ્દી કોઈને ભક્તિ આપતા નથી, કારણ કે ભગવાન જેને જેને ભક્તિ આપે ને એના બંધનમાં ભગવાનને બંધાવવું પડે છે, ભગવાનને વશ થઈ જવું પડે છે. એટલા માટે ભક્તિ ભગવાન જલ્દીથી કોઈને આપતા નથી, પણ ભગવાનના ભક્તો તો ઉદાર દિલથી ભક્તિ બાટે છે સંસારમાં. એટલા માટે ભક્તિ જોઈએ તો ભગવાનના ચરણોમાં, ભગવાનની, ભગવાનના ભક્તો પાસે માંગવું જોઈએ. એટલા માટે ભક્તો વૃંદાવનમાં અથવા તુલસી મહારાણીને પ્રાર્થના કરે કે ભક્તિ આપો, અથવા તો યમુના મહારાણીને પ્રાર્થના કરે કે ભક્તિ આપો. કારણ કે જેની પાસે જે પ્રેમ છે, જે ભક્તિ છે, એટલા માટે યમુના મહારાણીજીને પ્રાર્થના કરતા પણ એક સરસ ભજન ભક્તોએ ગાયું છે. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખયાપજો. ધન્ય શ્રી યમુના કરી શ્રી ગોકુળ વ્રજ સુખયાપજો. ધન્ય શ્રીજો વ્રજ છો તમે મહારાણી, તમે જીવતણી કરુણા જાણી, તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી, મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરી શ્રી ગોકુળ વ્રજ સુખયાપજો. ધન્ય જીના ઘાટમાં
સાસર માળ્યા રાત માવાલે યમને સ્થિર કરીને સ્થાપજો વ્રજ ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખયાપજો વ્રજ નીરજમાં અહર્નિશયમને સ્થિર કરીને સ્થાપજો.
એટલા માટે ભક્તો ભગવાન પાસે ન માંગતા ભગવાનના પ્રેમી ભક્તો તુલસી મહારાણી યમુના મહારાણી પાસે માંગે છે, કારણ કે કૃષ્ણ પ્રેમ કૃષ્ણ ભક્તિ આ લોકો પાસે છે. ભગવાન તો જલ્દી કોઈને દેતા નથી, અને એટલા માટે જ્યારે જગતને દેવાનો સમય આવ્યો ત્યારે ભગવાન રાધારાણી એકવાર કૃષ્ણને કીધું કે તમે જગત પાસે નકરું લ્યો છો, કાંઈ દીધું કોઈ દી? ભગવાન કે મેં બધું તો દીધું, હવા પાણીની વ્યવસ્થા કરી, હે ભોજનની વ્યવસ્થા કરી, કેટલું કેટલું દીધું સંસારના જીવોને. રાધારાણી કે પણ એ બધું તો દીધું, પણ એનાથી કોઈ સુખી નહીં થાય. જ્યાં સુધી તમે તમારો કૃષ્ણ પ્રેમ નહીં આપો, પ્રેમ ભક્તિ નહીં આપો, ત્યાં સુધી જગતના જીવનનું કલ્યાણ નહીં થાય. તો ભગવાન કહેવા લાગ્યા કે મારી ભક્તિ ને મારો પ્રેમ તો મારી પાસે ક્યાં છે? તો રાધારાણી કે એ પ્રેમ ને એ ભક્તિ મારી પાસે છે, લ્યો લઈ જાઓ અને બાટો જગતને. ત્યારે એ જ કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં જ્યારે પ્રગટ થયા, રાધારાણીના ભાવને ક્રાંતિને ગ્રહણ કરી ગૌર વર્ણના રૂપમાં આવી, કારણ કે હૃદય ભક્તનું હતું ને એટલે ભગવાન કરતા પણ ઉદારતા હતી. પાત્રતા નો વિચાર કર્યા વગર ઉદાર દિલથી બધાને કૃષ્ણ પ્રેમમાં પાગલ બનાવી દીધા. તો એ છે ભગવત ભક્તિ જે ભગવાનના ભક્તો પાસે છે. અને અહીંયા ભગવાન કહે છે કૃષ્ણસ્ત યમ યોર્યયો દેવર્ષિ મે પ્રિયતમો યદિ મે ધનદાત્મજો. દેવર્ષિ મને પ્રિય છે એટલા માટે એમની ઈચ્છાને પૂરી કરવા માટે હું આ લોકોને ભક્તિ આપીશ. જો આપણે કોઈ જીવનમાં ભગવાનના ભક્તોનો આશ્રય લઈ લઈએ ને તો ભગવત પ્રાપ્તિ ભગવત ભજન સરળ થઈ જાય છે. આપણી રીતે આપણે નવો રસ્તો બનાવીને હાલશું ને તો જલ્દી નહીં પહોંચી શકાય, પણ જો ભક્તોનો આશ્રય લઈ લેવામાં આવશે તો આસાનીથી આ સંસાર સાગરને પાર કરી ભગવત ધામ પહોંચી શકાશે. આજે ઘણા નવા પંથ પોતપોતાની રીતે લોકોએ બનાવ્યા છે, પણ મહાજનોએ જે પંથ બનાવ્યો છે એ રસ્તે ચાલવાની જરૂર છે. લોકોની મનોવૃત્તિ એવી છે કે નહીં અમે અમારું નવું બનાવશું, નવું બનાવશે તો બહુ સમય લાગી જશે પહોંચવામાં, નહીં પણ પહોંચી શકાય, અધર અડધા રસ્તે અટવાઈ જશો. જેવી રીતે માની લો કોઈ નદી હોય અને એક કીડી હોય તો એને નદી પાર કરવા માટે ઈચ્છા થઈ કે પાર કરવી છે તો મુશ્કેલ છે, નહીં તરી શકે, નહીં કરી શકાય, અસંભવ એવા. પણ જો એ નદી ઉપર કોઈ પુલ બનાવી દે તો એક સાધારણ ચીટી પણ કીડી પણ પાર કરી જાય. એવી જ રીતે આપણી રીતે આપણે આ ભવસાગરને પાર કરવા માટે પ્રયાસ કરશું તો સંભવ નથી, ડૂબી જશું ગમીને. પણ આપણા જે મહાજનો સ ગતઃ પંથા, ભગવાનના ભક્તોએ જે રસ્તો બનાવેલો છે પહેલેથી, એ રસ્તા ઉપર ચાલશું તો આપણે આસાનીથી પાર કરી જશું. પણ આપણી રીતે પ્રયાસ અલગથી અમે અમારો રસ્તો બનાવશું તો સંભવ નથી, કારણ કે આપણી પાસે એવી શક્તિ નથી બનાવી શકીએ. એટલા માટે ભગવાનના ભક્તોના અનુગત થઈ અને ચાલવાથી એમની કૃપાથી જલ્દી પ્રાપ્ત કરી શકાશે ભગવાનને. કારણ કે ભગવાન, જ્યારે ભક્ત કોઈ ભગવાનને કહે છે કે આને સ્વીકાર કરવો પડશે, તો ભગવાન ગમે એવો હોય સ્વીકાર કરી લે. ભક્તના કહેવાથી એ છે. તો દેવર્ષિ મેં પ્રિયતમો યદિમો ધનદાત્મ જો તત્ તથા સાધયિષ્યામિ યદ ગીતમ તન મહાત્મનઃ. ભગવાને જોયું કે મારા ભક્તે આને કીધું છે, એટલા માટે હવે મારે આને સ્વીકાર કરવાના છે અને આનો ઉદ્ધાર કરવાનો છે. ઇત્યંતરેણાર્જુનયો કૃષ્ણસ્તુ યમયોર્યયો આત્મનિર્વેશ માત્રેણ તિર્યંગત મુલુખલમ. ભગવાન જે ખાંડણિયા સાથે બંધાયેલા છે, પણ જેવા ગોઠણિયા ભરીને આગળ હાલવા જાય તો એ જે ઉખલ છે ખાંડણિયો આડું થઈ જાય. અને ચાલતા ચાલતા ઠાકોરજી ભગવાન આગળ જતા નંદ મહારાજના આંગણિયામાં જે યમલા અને અર્જુન બે વૃક્ષ હતા, એ બંને વૃક્ષની નીચેથી ભગવાન આગળ નીકળવા જાય. પણ જ્યાં આગળ નીકળવા જાય તો પોતે તો આગળ નીકળી જાય, પણ પાછળ જે ઉખલ છે, પાછળ જે ખાંડણીઓ છે એ અટવાઈ જાય. અને થોડાક માત્ર આગળ હલવા જાય ત્યાં બંને વૃક્ષો ધડામ દઈને પડી જાય. અને વૃક્ષો પડતા બાલેન નિષ્કર્ષ શરીતાન ઉખલમ તદ દામોદરેણ તરસોત્કલિતાંગ્રી બંધો નિષ્પેપતુ પરમ વિક્રમિતાતિવેપ સ્કંધ પ્રવાલ વિટપો કૃતચંડ શબ્દો. ઉખલને થોડુંક ખેંચવાથી માત્ર એક ભયાનક અવાજ થતા એ બંને જે વૃક્ષો હતા જળમાંથી ઉખડી અને હેઠા પડ્યા. પ્રચંડ ધ્વનિ થઈ, વેગથી પડતા એમાંથી ધ્વનિ થઈ, અને ત્યાર પછી એ વૃક્ષમાંથી અગ્નિ સમાન ચમકતા બે દેવ પુરુષો પ્રગટ થયા. તત્ર શ્રિયા પરમયા કકુંભ સ્ફુરંતો સિદ્ધા ઉપેત્ય કુજયોરિવ જાત વેદઃ કૃષ્ણં પ્રણમ્ય શિરસાખિલ લોકનાથં બદ્ધાંજલો વિરજરા વિદમુશ્ચતુ સ્મઃ. દિવ્ય ક્રાંતિ વાળા બે પુરુષો પ્રગટ થયા, અને પ્રગટ થઈ અને સમસ્ત લોકોના સ્વામી ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા. બંને દેવતાઓ બાળ રૂપમાં કૃષ્ણ છે, પોતાના શિરથી ભગવાનને પ્રણામ કર્યા અને આંખોમાંથી અશ્રુ ધારા થવા લાગી. બંને હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીમ સ્તોમાધ્ય પુરુષઃ પર વ્યક્તા વ્યક્તમિદં વિશ્વમ રૂપમ તે બ્રાહ્મણા વિદુઃ. કૃષ્ણ કૃષ્ણ મહાયોગી, હે મહાયોગેશ્વર, અમે ધન્ય થયા. અવ્યક્ત વ્યક્તમિદં વિશ્વમ રૂપમ તે બ્રાહ્મણા વિદુઃ. આદ્ય પરશ પુરુષ પરહ, હે ભગવાન, તમે આદિ પુરુષ છો અને બ્રહ્મણા, તમારા વિશ્વરૂપને બ્રહ્માજી જાણે છે, જે ક્યારેક વ્યક્ત ને ક્યારેક અવ્યક્ત રૂપમાં આપ સંસારમાં બિરાજો છો, આખા વિશ્વની અંદર બિરાજો છો. કારણ કે તમે યોગી છો, હે ને? યોગી તો કાંઈ પણ કરી શકે, તો ભગવાન તો મહાયોગી છે. એટલે આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે ભગવાન સંસારમાં આખા વિશ્વની અંદર કણ કણમાં રહેતા હશે, કેવી રીતે પોતાના ધામમાં રહેતા હશે, કેવી રીતે બધાના હૃદયમાં રહેતા હશે. કારણ કે જેટલા બી જીવો છે, ગીતામાં ભગવાન કહે છે અર્જુન તિષ્ઠતિ સર્વભૂતાની હૃદયે, અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મ્યન સર્વભૂતાની યંત્રરૂઢાની માયે. જો ભગવાનના કેટલા કેટલા કામ છે. સૌ પ્રથમ પોતાના ધામમાં રહેવું, બીજું જેટલા બી જીવ છે એના હૃદયમાં રહેવું, કારણ કે બ્રહ્માજીએ જયારે આ શરીરની ઉત્પત્તિ કરી, શરીર બનાવ્યું, એમાં પ્રાણ આત્માને પૂર્યો, પણ છતાં આજે શરીર આપણું છે ચાલતું નહોતું. પછી બ્રહ્માજી ભગવાન પાસે ગયા કે પ્રભુ તમે મને કીધું સૃષ્ટિનું સર્જન કરો, મેં કર્યું, પંચભૂતથી શરીર બનાવ્યું, એમાં આત્માને પૂર્યો, મન બુદ્ધિ નાખ્યા, પણ હજી હાલતું નથી. પ્રભુ જ્યાં સુધી તમે નહીં બિરાજો ત્યાં સુધી આ નહીં હાલે. અને પછી ભગવાન પરમાત્માના રૂપમાં પ્રત્યેક જીવના હૃદયમાં સ્થિત થયા અને એમણે આત્માને શક્તિ આપી અને આત્માથી આખા શરીરને શક્તિ મળે છે, જેથી કરીને આ શરીર ચાલતું થયું. યંત્ર રૂઢાની માયા, ભગવાને આ યંત્રની અંદર આરૂઢ થઈ અને યંત્રને ચલાવતું કર્યું. આપણને અજ્ઞાનમાં નથી સમજાતું, પણ ભગવાન હૃદયમાં બેઠા છે ને એટલા માટે આપણું શરીર હાલે છે, નહીં તો ન હાલે શરીર. એક માણસનું પુતળું બનાવીને તમે, માણસ વિચાર કરે કે અમે કમાઈને અમે ખાઈએ છીએ એટલા માટે શરીર હાલે છે, ભોજન નાખીએ છીએ. એક માણસનું પુતળું બનાવીને એમાં તમે ગમે એટલું ભોજન નાખો તો એ હાલે? ન હાલે. જ્યાં સુધી આ શરીરમાં આત્મા, પ્રાણ અને આત્માની સાથે ભગવાન નથી, ત્યાં સુધી શરીર ન હાલે. તો ભગવાનની કૃપા છે જીવ ઉપર કેટલી, કે હૃદયમાં બેસી અને આ શરીરને ચલાવે છે, શક્તિ આપે છે. પણ આપણે ભગવાનને ક્યારેય ધન્યવાદ આપ્યો નહીં. એક સાધારણ માણસ પાસે કંઈક વસ્તુ મળી હોય તો આપણે તરત પાછું આપીએ તો થેન્ક યુ કહીએ છીએ. પણ જેણે જીવન આપ્યું છે, જેણે શરીર આપ્યું છે, શરીર ચલાવે છે, અન્ન પાણી હવાની વ્યવસ્થા કરી છે, ક્યારે ધન્યવાદ આપ્યો જીવનમાં કે પ્રભુ ધન્યવાદ? થોડુંક કષ્ટ પડે તો તરત કહીએ છીએ કે ભગવાને અમારી ઉપર બહુ દુઃખ આપ્યું, આટલું આટલું આપ્યું, એની કોઈ દી કદર નથી કરી. નહીં તો વિચાર કરવો જોઈએ માણસે કેટલું કેટલું આપ્યું. આ આંખ્યું જો આપણી જોવે છે એ બંધ હોત તો, આંખ્યું જ ન હોત તો અહીંયા જગતને કેવી રીતે જોઈ શકત? પણ થેન્ક ગોડ તમે મને આંખ્યું આપ્યું છે, એવો ક્યારેય વિચાર કર્યો? ધન્યવાદ પ્રભુ, તમે મને બહુ સુંદર કાન આપ્યા છે જેનાથી હું સાંભળી શકું છું, બહુ સુંદર હાથ આપ્યા છે. નહીં, જીવ આવો વિચાર નથી કરતો, પણ થોડુંક કંઈક દુઃખ આવે પોતાના કર્મે તો તરત સીધું ભગવાન ઉપર ઢોળી દેશે. કર્મ આપણા કરેલા હોય અને ઢોળીએ છીએ ભગવાન ઉપર. જીવ જન્મ જન્માંતરથી ગમે એટલી તપસ્યા, ગમે એટલી ભક્તિ કરે, ભગવાનનું ઋણ ક્યારે ચૂકવી ન શકે, કારણ કે ભગવાનની કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. નાહર નારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સંકટ નાહર નારા, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. જીવનમાં આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ભગવાને કેટલું સુંદર માનવ શરીર આપ્યું છે અને ભગવાનની સેવા કરવી જોઈએ. પણ આપણે સેવાને ભૂલી અને સંસારની અવળી બાજી રમી જઈએ છીએ. તો આ છે ભગવાનની કરુણા, કે જીવને જન્મ આપ્યો, શરીર આપ્યું, અન્ન આપ્યું, પણ છતાં જીવી ભગવાન પર વિચાર ન કરતા સંસાર પર વિચાર કરે, ભગવાનની માયા ઉપર જીવન કાઢે છે. માતાના ગર્ભમાં ભગવાને હવા પાણીની વ્યવસ્થા કરી, જન્મ લેતા દાંત નહોતા તો દૂધની વ્યવસ્થા કરી. જુઓ કરુણા તો જુઓ. તમે માતાનું શરીર સીરી નાખો તમને ક્યાંય દૂધ નહીં મળે, પણ જન્મ થતા ત્યાર પછી પણ ડોક્ટરે રિસર્ચ કર્યું કે આ દૂધ ક્યાંથી આવે, પણ એ ભગવાન બનાવે છે દૂધ. જીવને જન્મ લેતા દાંત નથી હોતા, દૂધની વ્યવસ્થા કરે. દાંત આવે એટલે ભોજનની વ્યવસ્થા કરે. આ છે ભગવાન.
કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી.
ભગવાનની જીવાત્મા ઉપર, આપણા ઉપર અનંત ઉપકાર છે. એક એક ઉપકાર પ્રભુનો ગણી શકાય તેમ નથી. પણ યાદ કરવું જોઈએ જીવનમાં, ક્યારેક બેસીને વિચાર કરવો છે. બસ ખાલી આપણે આપણા જીવન ઉપર વિચાર કરીએને તોય ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થઈ જાય. આપણા શરીરની રચના જે ભગવાને કરી છે, જુઓ તમે જે રચના કરી છે એને જોતા ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થઈ જાય. તો એ છે ભગવાનની વ્યવસ્થા. તો હૃદય શ્રી અર્જુન તિષ્ઠતી, ભગવાન હૃદયમાં આવીને બધાના શરીરને ચલાવે છે ત્યારે આ શરીર ચાલે છે. તો ભગવાન પોતાના ધામમાં રહે છે, બધાના શરીરમાં હૃદયમાં રહે છે પરમાત્મા રૂપે. સંસારના બધા લોકો એકને એક દીક સાથ છોડી દે છે, પણ અંતે ભગવાન ક્યારે જીવનો સાથ છોડતા નથી. એમ કહે છે કે એક કથા કહે છે સંતો, એક શેઠ ને પાંચ પત્ની હતી. એક શેઠ હતા, એમને પાંચ પત્ની હતી. તો સૌ પ્રથમ એને જે પત્ની સાથે વિવાહ કર્યા હતા એમને ક્યારે શેઠ બોલાવતા નહીં, ક્યારે બોલાવતા નહીં. અને બીજી ચાર પત્નીઓ હતી. તો શેઠ આનંદથી જીવતા હતા, અને જીવતા જીવતા એક દિવસ એવો સમય આવ્યો જેને કહેવાય કાળ. કાળ આવતા અંત ઘડી આવી જીવનમાં, અને વિચાર કર્યો કે મેં આ પાંચ પત્નીને પ્રેમ કર્યો છે, પણ એમાં જે પહેલી પત્નીને તો ક્યારેય શેઠ બોલાવતા જ નહીં. અને હાવ એકદમ નવી જે પત્ની સાથે વિવાહ કરેલા, તો જ્યારે અંત સમય આવ્યો તો એને વિચાર આવ્યો કે હું એકલો જઈશ. તો એને પોતાની નવ વિવાહિતા જે પત્ની હતી, હમણાં હમણાં જે વિવાહ કર્યા હતા, એમને પૂછ્યું કે મારે જવાનો સમય થઈ ગયો છે, તું મારી સાથે આવીશ? તો એ પત્નીએ ચોખ્ખી ના પાડી દીધી, હું સાથે નહીં આવું. લગ્ન કર્યા એ બધી વાત સાચી, મરવા કોણ હારે આવે, પોતાનું તો જીવન બધાને વાલું હોય. શેઠે કીધું તું હારે આવીશ, ચોખ્ખી ના પાડી દીધી, હું હારે નહીં આવું. ત્યાર પછી એના આગળની જે પત્ની હતી એને પૂછ્યું કે મારો સમય આવી ગયો છે અને મારે જવું પડે એમ છે, મેં તારા માટે બહુ વ્યવસ્થા કરી, તું મારી સાથે આવીશ? આપણે હારે જીવનમાં દુઃખ ભોગવા, સુખ ભોગવા. એણે કીધું કે એ બધી વાત સાચી, તમે મારા માટે જે કાંઈ કર્યું હોય, પણ મરવા હારે હું નહીં આવું. એણે ના પાડી દીધી. ત્રીજી પત્નીને પૂછે, એણે ના પાડી દીધી. ચોથી પત્નીને પૂછે, એણે ના પાડી દીધી. અને પાંચમી પત્નીને પૂછ્યું જેને કોઈ દી બોલાવી નહોતી જીવનમાં, જે સૌથી પહેલી પત્ની હતી, એને પૂછ્યું કે તું હારે આવીશ? તો એને તરત તૈયાર થઈ ગઈ કે હા, ગમે એમ તો તમે મારા સ્વામી છો, પતિ છો, તમે ભલે મને ભૂલી ગયા હતા પણ હું તમને નથી ભૂલી, હું તમારી સાથે આવવા તૈયાર છું, હું જન્માંતરમાં ક્યારેય તમારો સાથ નહીં છોડ. તો એક તો આ એક કથા જોવામાં તો એક વાર્તા લાગે છે, પણ આની પાછળ બહુ સરસ રહસ્ય છે ભક્તો. સૌથી પહેલી પત્ની જેણે, જે નવવિવાહિતા હતી, જેણે ટકેથી ના પાડી દીધી, ટકે સે જવાબ દે દીયા કે મેં નહીં આવું, એ કોણ હતી? કોણ હતી? કોણ કે છે? ઈ સે ધન. માણસ જયારે મરે ને, હે, ધન ને બહુ પ્રેમ કરે છે, પણ એ પૈસા જેટલા બી કમાણેલા છે એ બધા અહીંયા જ રહી જવાના છે, સાથે નહીં આવે. ત્યાર પછી બીજી પત્ની હતી, એ કોણ હતું? બીજી પત્ની, આમ તો આ બધી પત્નીએ શરત રાખી હતી કે અમે આવશું પણ ક્યાં સુધી હારે આવશું, આવશું ખરી પણ ક્યાં સુધી હારે આવશું. તો પેલી પત્ની એમ કીધું હતું કે હું ઉમરા સુધી હારે આવીશ, ઉમરાથી બહાર નહીં આવું. તો આપણું જે ધન છે, સંપત્તિ છે, એ ઉમરા સુધી જ હારે આવે છે, બહાર પછી કઈ હારે આવતું. બીજી પત્નીએ કીધું હતું કે હું હારે આવીશ પણ ઘરના આંગણા સુધી, ડેલી સુધી. એ કોણ છે? એ છે આપણા બાળકો, પત્ની, આ બધા ડેલી સુધી જ હોય છે, ત્યાંથી આગળ ન આવે. ત્રીજી પત્ની જેને કીધું તું ક્યાં સુધી હારે આવશે, તો કીધું ગામના ગોંદરા સુધી, ગામના પાદર સુધી હારે આવશે. આપણા જે સ્નેહી સ્વજનો હોય એ ગામના પાદર સુધી હારે આવે છે. અને ત્યાર પછી ચોથી પત્ની હતી, એને કીધું હું હારે આવીશ પણ સ્મશાન સુધી. એ કોણ હતું? તો કે આ શરીર, ચોથી પત્ની આપણું કોણ છે? આ શરીર. આ શરીર ક્યાં સુધી હારે આવે? સ્મશાન સુધી. સ્મશાન આવતા પછી લાકડામાં હળગીને આ શરીર આપણને છોડી દે છે. અને અંતિમ પત્ની જેણે કીધું કે હું સદા હારે આવીશ, એ કોણ હતું? ભગવાન. બધા સાથ છોડી દે છે પણ પરમાત્મા ક્યારે જીવાત્માનો સાથ છોડતા નથી. જીવ ચાહે પાપ કર્મો કરીને નરકમાં જાય અથવા તો સ્વર્ગમાં જાય, ભગવાન હંમેશા એની સાથે રહે છે. પાપ કર્મ કરીને જીવ નરકમાં પણ જાય ને, તો ત્યાં પણ ભગવાન સહન શક્તિ દેવા માટે હારે જાય છે, પરમાત્મા રૂપે. આ છે જીવની કરુણા. તો પછી કોણ એવો માણસ હશે જે આવા પ્રભુનું ભજન નહીં કરે? અવશ્ય કરશે. તો આવી ભગવાનની કરુણા, તો ભગવાન ભગવાનના રૂપમાં પોતાના ધામમાં રહે છે, પરમાત્મા રૂપે બધા જીવના હૃદયમાં રહે છે, અને બ્રહ્મ રૂપે આ ચરાચર જગત જે એની સૃષ્ટિ છે, બ્રહ્મના રૂપમાં કણ કણમાં વ્યાપ્ત છે. તો આવું બધું એક સાધારણ માણસ ન કરી શકે, સાધારણ દેવતાએ ન કરી શકે. તો કોણ કરી શકે? ભગવાન. એટલા માટે એને સંબોધન દીધું કૃષ્ણ મહાયોગી, કારણ કે એ મહાન યોગી છે, એ બધું કરી શકે. ભગવાનની લીલા સાંભળીને ઘણીવાર આપણી થર્ડ ક્લાસ બુદ્ધિમાં પ્રશ્ન થાય, 30 કરોડ ગોપીઓ એ ભગવાને કેવી રીતે રાસલીલા કરી છે, કેવી રીતે? પણ એ મહાયોગી છે, બધું કરવામાં સમર્થ છે, સમર્થ પ્રભુ છે. જ્યારે રામ અવતારમાં રામને લક્ષ્મણ અને સીતા જ્યારે વનવાસ કાળમાં જ્યારે નીકળ્યા, અયોધ્યામાંથી નીકળી ગયા, અને ચાલતા ચાલતા જ્યારે એ પહોંચ્યા પર્ણકુટી એમણે સ્થાન ઉપર બનાવી જ્યાં સુરપણખા આવી હતી. કયું સ્થાન હતું એ કોઈને ખ્યાલ છે? પંચવટી. પંચવટીમાં જ્યારે ભગવાને પર્ણકુટી બનાવીને રહેતા હતા તો સુરપણખા આવી, અને સુરપણખા આવીને રામનું સુંદર અદ્ભુત રૂપ જોઈને મોહી ગઈ અને ઈચ્છા કરી કે તમે મારી સાથે વિવાહ કરો. તો ભગવાને કીધું કે અત્યારે તો મર્યાદાનું પાલન કરું છું, એક પત્ની વ્રત ધર. મેં વ્રત ધારણ કર્યું છે કે અવતારમાં એક જ પત્ની બનાવી છે. તો એને કીધું કે અને મારી એક પત્ની ઓલરેડી મારી સાથે છે, તું એક કામ કર, ત્યાં જો લક્ષ્મણજી બાણ ઘસતા હતા એ કે ત્યાં જા, એ કુવારા છે, સે પરણેલા પણ અત્યારે કુવારા છે કારણ કે અત્યારે એની સાથે પત્ની નથી. સુરપણખા ગઈ લક્ષ્મણજી પાસે, એની સાથે પ્રસ્તાવ મૂક્યો કે તું મારી સાથે વિવાહ કર. એને કીધું હું તો વિવાહ ન કરી શકું. એ કે સૌથી પહેલી વાત તો એ કે તારે રાણી બનવું છે કે દાસી બનવું છે, કારણ કે હું તો રામનો દાસ છું, મારી સાથે વિવાહ કરી તો દાસી બનીશ, રાણી નહીં બની. તો સુરપણખાએ કીધું કે પણ એ તો એમ કે છે કે મારે એક પત્ની છે, ના પાડે છે. લક્ષ્મણજી કે એ સર્વસમર્થ પ્રભુ છે, એને એક હું જેટલી હોય એટલી હાલે, કારણ કે સમર્થ પ્રભુ છે, એ કરી શકે બધું, બધાનું ભરણ પોષણ કરી શકે, બધાને પ્રેમથી હાચવી શકે, એ પ્રભુ સમર્થ છે. કારણ કે મહાયોગી, એને બધું શોભે, એ ભલે કે એક પણ એને બધું શોભે. કારણ કે કૃષ્ણ અવતારમાં તો ભગવાન 16108 તો પટરાણીઓ હતી દ્વારકાની અંદર, પણ આવી આવી લીલાથી આપણને સહજ એક વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન મહાયોગી છે. અને ભગવાન વિવાહ કરતા ઘણા લોકો સીધો આરોપ લગાડે કે ભગવાને 16108 રાણીઓ વિવાહ શું કામ કર્યા, તો ખાવા તમારે દેવા જવું પડે છે, દાણા નાખવા જવા પડે છે, એને ઘેરે કઈ તકલીફ છે? તો કહેવાનો અર્થ છે કે ભગવાન 16108 હારે વિવાહ કરે પણ એ સમર્થ છે. આજના લોકો ઘણા લોકો કહે કે ભગવાન એટલા બધા વિવાહ કરે, અમે બે ન કરીએ, એકને નથી હાચવી શકતા, બેને શું કરશો તમે? તો કહેવાનો અર્થ ભગવાન સર્વ સમર્થ હતા, પોતાની 16108 રાણી બધાને પૂર્ણ પ્રેમ અને પૂર્ણ સુખી કરી શકતા હતા. આજનો વ્યક્તિ એકને પણ સારી રીતે સંભાળી નથી શકતો. હા, તો મારા ગુરુ મહારાજ કહે છે કે જે વ્યક્તિ એમ પ્રશ્ન કરે કે 16108 હારે વિવાહ હું કામ કર્યા, એને સૌથી પહેલા એ પ્રશ્ન કરવો જોઈએ કે ભગવાને દ્રૌપદીના શિર કેમ પૂર્યા. લોકો એમ કહે છે કે ગોપીઓના ચીર હરણ ભગવાને કેમ કર્યા, એની પહેલા એ પ્રશ્ન કરવો જોઈએ કે ભગવાને દ્રૌપદીના ચીર કેવી રીતે પૂર્યા. કારણ કે દ્રૌપદીએ જ્યારે ભગવાનને પોકાર્યા ત્યારે એ 10,000 હાથીનું બળ રાખવાવાળો દુશાસન હાડી ખેંચતા ખેંચતા થાકી ગયો, ફીણ આવી ગયા પણ એ હાડી પૂરી ન થઈ. કારણ કે ભગવાન તો ભગવાન છે, મહાયોગી. તો કૃષ્ણ કૃષ્ણ મહાયોગી ભગવાનને કહે છે કે તમારા પ્રભાવને, તમારા વિશ્વરૂપને બ્રહ્માજી જાણે છે. તમે કહ સર્વભૂતાનામ દેહાસ્વ આત્મેન્દ્ર ઈશ્વર, તમેક કાલો ભગવાન વિષ્ણુ રવ્યવે ઈશ્વર. હે ભગવાન, તમે જ એકમાત્ર સમસ્ત પ્રાણીઓના આધાર છો, સમસ્ત પ્રાણીઓના શરીર, પ્રાણ, આત્માના સ્વામી છો, ઇન્દ્રિયોના સ્વામી છો, અને અવિનાશી ઈશ્વર છો. સંસાર અવિનાશી છે, સંસાર વિનાશી છે, વિનાશ થઈ જાય છે, પણ ભગવાન અવિનાશી, જેનો ક્યારે નાશ થતો નથી. આગળ કહે છે, તમ મહાન પ્રકૃતિ સૂક્ષ્મા રજસત્વ તમોમયી, તમેવ પુરુષોધ્યક્ષ સર્વક્ષેત્ર વિકારવિત. ભગવાન કે નલકુબેર ને મણિગ્રીવ ભગવાન ને પ્રાર્થના કરતા એની સ્તુતિ કરતા કહે છે, તમ મહાન પ્રકૃતિ, આ સંસાર જે પ્રકૃતિ છે તમારામાંથી પ્રગટ થઈ છે, રજોગુણ તમોગુણ સત્વગુણથી જે ચાલી રહી છે પ્રકૃતિ એ તમારાથી પ્રકટ થઈ છે, અને તમેવ પુરુષો અધ્યક્ષ, તમે જ બધા પુરુષોના પુરુષ છો, આ સંસારમાં એકમાત્ર પુરુષ ભગવાન છે, ભલે આપણે પુરુષ શરીરમાં હોય સંસારમાં આપણે જેમ કહીએ છે, પણ વાસ્તવમાં અહીંયા કોઈ પુરુષ છે જ નહીં, એક જ પુરુષ છે, એ છે પરમ પુરુષ શ્રી કૃષ્ણ. કેવી રીતે? તો કહે છે આપણે શરીર મેળવશે કોઈને સ્ત્રીનું કોઈને પુરુષનું, પણ અંતત આપણે વસ્તુ શું છીએ? આત્મા. અને આત્મા જે છે એ ભગવાનની પ્રકૃતિ છે, અને પ્રકૃતિ જે છે એ સ્ત્રીલિંગમાં છે, અને ભગવાનની શક્તિ છે, અપરાશક્તિ અને પરાશક્તિ. ભૌતિક જગત છે એ ભગવાનની પરાશક્તિ છે, અને જે આત્મા છે એ ભગવાનની પરાશક્તિ છે. તો આખીરમાં એ છે ભગવાનની શક્તિ પ્રકૃતિ, એટલા માટે સ્ત્રી અને એનું પોષણ કરવાવાળા, એને ઉત્પન્ન કરવાવાળા ભગવાન પરમ પુરુષ. અને વ્રજની અંદર એ તે, કારણ કે ભગવાનને જે ગોપી ભાવમાં ભજે છે એ બધા પ્રકૃતિ અથવા તો ભગવાનની પ્રિયતમા, ભગવાન એક જ પુરુષ છે. એકલે ઈશ્વર કૃષ્ણ આર સબ ભૃત્ય, ભગવાન એક પુરુષ છે, બીજું કોઈ પુરુષ નથી. વ્રજની એક લીલા છે, જ્યારે મીરાબાઈ વ્રજની અંદર હતા તો એકવાર મીરાબાઈ વ્રજની અંદર આવ્યા ને એમણે સાંભળ્યું હતું કે અહીંયા એક બાબા છે, અહીંયા એક બાબા રહેશે વ્રજમાં અને ભગવાનના મહાન ભક્ત છે, તો મારે એને મળવું છે. અને એ સમયે સડ ગોસ્વામીમાંથી એક, સડ ગોસ્વામીમાંથી એક ગોસ્વામી એ અહીંયા રહેતા હતા, જીવ ગોસ્વામી જેનું નામ, સંન્યાસીના વેશમાં અને ભગવાનના પરમ ભક્ત. વ્રજની ઘણી બધી સ્થળીઓનું અથવા વ્રજમાં ભક્તિની ધારાને એણે વિશેષ રૂપે વહેવા માટે બહુ પ્રયાસ કર્યો. તો એ જીવ ગોસ્વામી રહેતા હતા, મીરાબાઈ આવ્યા ને એણે કીધું કે મારે એ બાબાને મળવું છે. તો જીવ ગોસ્વામીના સેવકોને કહી દીધું કે એને કહી દો કે અમારા બાબા કોઈ સ્ત્રીને મળતા નથી, કારણ કે સંન્યાસી છે એટલા માટે કોઈ સ્ત્રીને નથી મળતા. તો મીરાબાઈએ ફરી ઉત્તરમાં મોકલ્યો, જવાબ મોકલ્યો કે તમારા બાબાને કહો કે વ્રજમાં બીજો પુરુષ ક્યાંથી પાક્યો, વ્રજમાં તો એક જ છે, એ છે શ્યામ સુંદર કૃષ્ણ, બાકી બધી ગોપીઓ છે. તો પછી જીવ ગોસ્વામી કીધું કે હવે એને તો મળવું પડશે, કારણ કે વ્રજમાં બધા ભક્તોનો ભાવ ગોપી ભાવ છે, પછી શરીર પુરુષ હોય કે સ્ત્રી એનાથી કોઈ મતલબ નથી, આખીર તો બધા આત્મા છે, પ્રાણ છે અને ભગવાનની શક્તિ છે. તો પુરુષો અધ્યક્ષ સર્વક્ષેત્ર વિકારવિત, ભગવાન પુરુષ છે અને સાથે સાથે પરમાત્મા રૂપે સર્વક્ષેત્ર, આ શરીરને પણ ક્ષેત્ર કહેવાય છે, તો શરીરની અંદર સ્થિત રહી અને સાક્ષી પૂરે છે. ઘણી વાર પ્રશ્ન થાય કે ભગવાન બધાના હૃદયમાં હોય તો લોકો પાપ કર્મ કરે છે તો એને કેવું જોઈએ કે ભાઈ આ ખોટું થાય છે, આ ન કરવું જોઈએ, તો કેમ કહેતા નથી? આતંકવાદીના હૃદયમાં તો ભગવાન જ હોય ને, તો આપણે બધાના હૃદયમાં જ ભગવાનને કહીએ તો આતંકવાદી હોય, પાપી હોય, કોઈ ચોર હોય, ડાકુ, એના હૃદયમાં ભગવાન જ હોય, તો પછી કેમ કહેતા નથી કે આ ખોટું થાય છે? એટલા માટે કહે છે કે સાક્ષી, વિકાર કે સાક્ષી, પરમાત્મા રૂપે જે ભગવાન હૃદયમાં બિરાજે છે એ જીવને ક્યારેય કોઈ કાર્ય માટે રોકતા નથી, કારણ કે જીવને ભગવાને સ્વતંત્રતા આપી છે કે તું તારી ઈચ્છા પ્રમાણે જે કરવું હોય એ કરી શકે છે, શક્તિ હું આપીશ પણ રોકીશ નહીં તને, જેમ એક પિતા પોતાના પુત્રને થોડાક પૈસા આપીને એમ કે તું તારી રીતે સ્વતંત્ર રીતે બિઝનેસ કર, પણ ધ્યાન રાખજે તું જેવું કરીશ એવું ભોગવીશ, જો ધ્યાન દેશ તો સારું કમાશ, નહીં ધ્યાન દે તો નુકસાન જશે. એમ ભગવાન હૃદયમાં બેઠા બેઠા બધા જીવોને શક્તિ આપે છે, પણ કહે છે કે જેવું કરશો એવું ભોગવશો. તો હરે કૃષ્ણ, દંડત પ્રણામ પ્રભુજી. જગત કૃષ્ણ પ્રભુ આપણી વચ્ચે આવ્યા છે, મહામંત્રથી એનું સ્વાગત કરીએ. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા. સર્વક્ષેત્ર વિકારવિત્ત ભગવાન પરમાત્મા રૂપે પ્રત્યેક જીવના હૃદયમાં રહે છે, પણ માત્ર સાક્ષી પૂરે છે, કોઈને રોકતા નથી. તો ભગવાન રોકતા નથી, એટલા માટે તો ભક્તો અને ખાસ કરીને વિશ્વનાથ ચક્રી ઠાકુર કહે છે કે હે પ્રભુ, તમે પરમાત્મા રૂપમાં હૃદયમાં રહ્યો છો, એના કરતા તો તમારું નામ સારું. કારણ કે ભગવાન હૃદયમાં રહેવા છતાં કોઈને કઈ કહેતા નથી, પણ ભગવાનનું નામ બોલે. જેના હૃદયમાં કર્ણ દ્વારા જેના હૃદયમાં જાય છે, એના જન્મ જન્માંતરના પાપને બાળીને ભસ્મ કરી દે છે. સંસાર સાગર રૂપી, સંસાર રૂપી જે વૃક્ષ વ્યક્તિના હૃદયમાં છે એને ઉખાડીને ફેંકી દે છે. તો આ છે ભગવાનનું નામ. તો ભગવાન હૃદયના બધાના સર્વક્ષેત્ર વિકારવિત. આગળ કહે છે, ગૃહ્ય માણેશ તમ અગ્રાહ્યો વિકારે પ્રાકૃતેર ગુણે કોણ વીર હાર હતી વિજ્ઞાતું પ્રાક સિદ્ધિમ ગુણ સમૃત. પ્રકૃતિના ગુણ ને ભગવાન માટે હેવી થતા નથી. ગુહ્ય માણે તુમ અગ્રહ્ય હો, ભગવાન પ્રકૃતિના ગુણોથી મુક્ત છે, પ્રકૃતિના ગુણો જીવ ઉપર હેવી થાય છે. ભગવાનને ક્યારે પ્રકૃતિના ગુણોની અંતર્ગત ચાલવું પડતું નથી. આપણે જે છે રજોગુણ, તમોગુણ ને સતોગુણ, આ ત્રણને આપણે એના વશમાં થઈને જ કાર્ય કરી શકીએ છીએ. કોઈ તમોગુણના વશમાં, કોઈ રજોગુણમાં આવીને, કોઈ સતોગુણમાં. અને શિક્ષા એ છે, સિદ્ધાંત છે કે વ્યક્તિએ તમોગુણથી ધીરે ધીરે રજોગુણથી ઉપર સતોગુણમાં ઉઠવું જોઈએ. જેણે ભક્તિ કરવી છે, જીવનમાં ભગવાનને સમજવા છે, જીવનને સમજવું છે અને અંતે ભગવત પ્રાપ્તિ કરવી છે, એણે સતોગુણ તરફ ઉપર ઉઠવું જોઈએ. સતોગુણ તરફ ઉપર ઉઠવા માટે સતોગુણી આહાર કરવો જોઈએ. તો ભગવાન પ્રકૃતિના ગુણોથી પર છે, એટલા માટે ભગવાનને નિર્ગુણ કહેવામાં આવે છે. જે પ્રકૃતિના ગુણો એની ઉપર હેવી થતા નથી. તો આ જગતમાં એવું કોણ છે તમારા વગર કે જે પ્રકૃતિના ગુણોને ગ્રહણ કરતા નથી? મતલબ બધા પ્રકૃતિના અંડરમાં રહે છે, પણ તમે અગ્રાહ્ય, તમે પ્રકૃતિના ગુણોને ગ્રહણ કરતા નથી. એવા હે ભગવાન, અમે તમને નમસ્કાર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. એવી રીતે નલ કુબેર ને મણિગ્રીવ આ બંને ભગવાનને પ્રાર્થના કરે છે. બંને તો આવી રીતે ભગવાનને જોઈ અને એમની સુંદર સ્તુતિ કરે છે. તસ્મે તુભ્યમ ભગવતે વાસુદેવાય વેધસે આત્મદ્યોત ગુણેશ્ચન્ન મહિમને બ્રહ્મણે નમઃ. કે છે કે ભગવાનને કહે છે કે તમારા દ્વારા હી આ સંસાર, આ પ્રકૃતિ પ્રગટ થાય છે, અને એ પ્રકૃતિના ગુણો દ્વારા તમે પોતાને ઢાંકેલા રાખો છો. ભગવાન પોતાની માયાથી ઢકાયેલા રહે છે, એટલા માટે સંસારના લોકો ભગવાનને જલ્દી સમજી શકતા નથી. માયા આવૃતમ, ભગવાન પ્રકૃતિના ગુણો અને માયાથી આવૃત ઢકાયેલા રહે છે. આત્મધ્યોત ગુણેશ્ચન્ન મહિમને બ્રહ્મણે નમઃ. એવા ભગવાન વાસુદેવ અને વેદ છે, વેદ છે જે આખા જગતની સ્થિતિ, ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને જાણે છે. આપણે ભલે ભગવાન વિશે જાણીએ ન જાણીએ, પણ ભગવાન બધાને જાણે છે. અહમ સર્વસ્ય પ્રભુ મત સ્મૃતિ જ્ઞાન અપૂર્ણમ ચ. ભગવાન જ બધાના પ્રભુ છે અને બધાને સ્મૃતિ જ્ઞાન આપે છે, ભૂલાવી દે છે સમય સમય પ્રમાણે. અને ભગવાન કહે છે કે હું ભૂત ભવિષ્ય અને વર્તમાન બધા જીવો પ્રત્યે ભૂત ભવિષ્ય વર્તમાનને હું જાણું છું. આપણું ભૂતકાળ, આપણું વર્તમાન, આપણું ભવિષ્ય ભગવાન જાણે છે. અને એક નહીં જેટલા બી જીવો છે આ બધાનું સર્વજ્ઞ, એટલા માટે ભગવાનને સર્વજ્ઞ કહે છે. તો એવા હે ભગવાન વાસુદેવ, અમે તમને પ્રણામ કરીએ છીએ. જે ભગવાન પોતાની શક્તિથી ઢકાયેલા રહે છે, એટલા માટે ગીતામાં ભગવાન કહે છે કે મૂર્ખ લોકો મને જાણી શકતા નથી, કારણ કે હું મારી શક્તિથી આવૃત રહું છું. ભગવાનની બે માયા છે, એક મહામાયા અને યોગ માયા. આમ તો એક જ માયા પણ બે રૂપ ધારણ કરે છે. જે આ સંસારમાં કાર્ય કરે છે ભૌતિક જગતમાં એને મહામાયા કહે, અને મહામાયાનું કાર્ય જીવને વધારે વધારે મોહમાં નાખી દુઃખ દેવાનું છે. અને એક છે યોગ માયા, જે ભગવાનની લીલા માટે કાર્ય કરે છે, ભગવાનની લીલામાં રસ વૃદ્ધિ માટે ક્યારેક ક્યારેક ભક્તોને ભગવાનની ઐશ્વર્ય ભૂલાવી દે છે, જેવી રીતે યશોદાને ભૂલાવી દીધું. ભગવાને પોતાનું ઐશ્વર્ય છુપાવી લીધું. એ કોણ છુપાવે છે, કામ કોણ કરે છે? યોગ માયા છુપાવી દે છે. જ્યારે ભગવાન જન્મ લીધો અને જન્મ લેતાની સાથે બધાને સુવડાવી દીધા ભગવાનની માયાએ, કોઈ જોઈ શક્યું નહીં કેવી રીતે જન્મ થયો, અને જન્મ થતાની સાથે વસુદેવજી કેવી રીતે એને વ્રજમાં મૂકી આવ્યા નંદ બાબાને ત્યાં, બધાને સુવડાવી દીધા, બધા પહેરેદાર આ બધા. તો ઈ જે હતી મહામાયા, એને જગતને સુવડાવી દીધું મહામાયાએ, પણ નંદ ને યશોદાને, યશોદાને સુવડાવી દીધા બ્રજમાં, એ હતી યોગ માયા. તો ભગવાનના ભક્તોને જ્યારે ભગવાન પોતાની સ્થિતિ ભૂલાવી દે, અને એ બ્રજના વાસીઓ ભગવાનને કેવલ એક પુત્ર રૂપમાં અથવા તો બાળક રૂપમાં અથવા મિત્ર રૂપમાં માનવા લાગે, એ ભગવાનની યોગ માયા, યોગ માયાથી આ બધી લીલાઓ કરે છે. યશ્યાયવતાર જ્ઞાયંતે શરીરેશ્વ શરીરિણઃ તસ્તેર તુલ્ય અતિશરવીર્ય દેહિશ્વ સંગતે. વાસ્તવમાં ભગવાન એવા એવા શરીરોમાં શરીર અવતાર ધારણ કરે છે. સામાન્ય શરીર, સામાન્ય શરીર ધારી મેં જિનકા હોના સંગત નહીં હૈ, ઉન ઉન અતુલની નિરીતિ પુષય પરાક્રમો મેં અશરીરી આપકા શરીર ધારીઓ મેં અવતાર જાને જાતે હૈ. હે ભગવાન, અમે તમને પ્રણામ કરીએ છીએ કે જે શરીરોમાં એવી શક્તિ સંભવ નથી, એવા ભગવાન અલગ અલગ શરીરો ધારણ કરે છે, અવતાર ધારણ કરે છે, હે ને, જેવી રીતે માછલી, કાચબો, શુકર જેવા અવતારો. ભગવાન ક્યારેક ક્યારેક મછલી અવતાર, મત્સ્ય અવતાર ભગવાને લીધો હતો, અને એકવાર ભગવાને કાચબાનો અવતાર ધારણ કર્યો હતો. ક્યારે? સમુદ્ર મંથન વખતે. શીતિ વિશિખ હતો વિશીર્ણ દંશ. ભગવાન મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો, કાચબાનો અવતાર ધારણ કર્યો હતો સમુદ્ર મંથન વખતે. જ્યારે દેવતાને અસુરો વિશે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું, બહુ મહેનત કરી અને મંદરાચલ પર્વતને મંથની બનાવી, અને જે વાસુકી નાગને રસ્સીથી બનાવી અને જ્યાં એ મંથન કરવામાં આવી રહ્યું હતું સમુદ્રનું, તો એક તો બહુ મહેનત કરીને લાવ્યા હતા, એમાં બહુ કષ્ટ થયું હતું. હે ને, એકવાર દેવતાઓને, બંને દેવતાઓને અસુર બંને મંદરાચલ પર્વતને ઉપાડીને લાવી રહ્યા હતા, એમાં બધાનું જોર શક્તિ ઓછી થઈ ગઈ તો મંદરાચલ પર્વત પડ્યો, અને પડતાની સાથે બધાના કોઈના હાથ તૂટી ગયા, પગ તૂટી ગયા, હે ને. અને પછી ભગવાન વિષ્ણુએ આવીને કૃપા કરી, બધાને પોતાના ગરુડ ઉપર સવાર કરીને મંથન, સમુદ્ર મંથન, સમુદ્રના કિનારે લઈ જાય. સમુદ્ર મંથન ચાલુ થાય તો ફરી પાછી ચિંતા આવી કે સમુદ્ર મંથની ને કંઈક આધાર તો હોવો જોઈએ ને, તો મંથની જે હતી સમુદ્રમાં વહી ગઈ. અને સમુદ્રમાં જતી વખતે સમુદ્રમાં ડૂબવા લાગી તો વળી પાછા ચિંતામાં આવ્યા દેવતાઓને અસુર બંને કે શું કરીએ. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા અને ભગવાને બીજો અવતાર ધારણ કર્યો. શું અવતાર ધારણ કર્યો? કાચબાનું રૂપ ધારણ કર્યું ભગવાને. મહાકાય શરીર છે અને પાણીમાં પ્રવેશ કરી, અને જે પર્વત નીચે જઈ રહ્યો હતો એ પર્વત ને પોતાની પીઠ ઉપર લઈ અને ધીરે 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 પાછા એ મંથનીને ઉપર લાવ્યા, ઉપર લાવ્યા. અને ફરી મંથન ચાલુ થયું, અને મંથન ચાલુ થતાં સમુદ્ર મંથન ચાલુ થઈ અને દેવતાઓને અસુર બંને નાચવા લાગ્યા અને સમુદ્ર મંથન કરવા લાગ્યા. જ્યારે ભગવાને કચ્છપ અવતાર, કાચબાનો અવતાર ધારણ કર્યો અને એ મંદરાચલ પર્વત ને એના એના જે તળિયે હતી ચટ્ટાન હતી, કારણ કે હોનાનો પર્વત હતો આખો, તો નીચે તો સપાટ તો હોય નહીં, કારણ કે પર્વત ઉખાડવામાં આવે તો નીચે મોટી મોટી ચટ્ટાન હોય અણીદાર. તો ભગવાનના શરીર ઉપર એ ફરે છે. ધરણી ધરણ કિર ચક્ર ગરિષ્ઠે, જ્યારે ભગવાનના શરીર ઉપર એ જે છે પર્વત જ્યારે ફરી રહ્યો હતો, રગડ થઈ રહી હતી, અને એમાં ભગવાનને ઊંઘ આવી ગઈ. કારણ કે ભગવાનનું શરીર એટલું મહાકાય હતું કે એ પર્વત ની રગડ થઈ રહી હતી તો ભગવાનને એમ લાગતું હતું કે કોઈ મીઠું મીઠું ખંજવાળે છે, અને ભગવાનને ઊંઘ આવી ગઈ. તો આવી રીતે ભગવાન મત્સ્ય અવતાર, કશ્યપ અવતાર ધારણ કરે છે એવા ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. આવી રીતે અનેક શ્લોકોમાં નલકુબેરને મણિગ્રીવની સ્તુતિ છે. કાલના દિવસમાં હજી આપણે આ સ્તુતિને સાંભળી અને કથાને વિરામ આપશું, પણ આજનો દિવસ અહીંયા આપણે કથાને વિરામ આપીશું. નલકુબેર મણિગ્રીવની સ્તુતિ ચાલુ છે અને આગળ હજી બહુ સુંદર સુંદર શ્લોકોમાં સ્તુતિ કરશે, અને અંતે ભગવાન પાસે માંગશે જે માંગવા જેવું છે અદ્ભુત. તો એ આપણે કાલે સાંભળશું, આજના દિવસને વિરામ આપે. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી, શ્રી શ્રી રાધા શ્યામ સુંદર ભગવાન કી, શ્રી પ્રભુપાદ કી, નિતાય ગૌર હરિ પ્રેમાનંદે.
હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર શ્રીમાન લક્ષ્મીધર પ્રભુનો, જેમણે દામોદર મહિનામાં આપણાને કથા શ્રવણ કરાવી અને બહુ સરસ સિદ્ધાંત કીધો છે, સભ્યતા અને વિવેક બુદ્ધિ અને સાદુ જીવન અને ઊંચા વિચાર, દેટ ઇઝ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. અને ઇસ્કોન આના પર જ બહુ ભાર મૂકે છે, અને પ્રભુપાદે પૂરા વિશ્વમાં આ જ સિદ્ધાંતનું ફોલો કરવા કીધું છે કે વ્યક્તિએ, આવા ભક્તે આપણું જીવન સાદુ રાખવા જોઈએ અને એના વિચાર ઊંચા રહેવા જોઈએ. ઊંચા વિચાર એટલે ભગવત પ્રાપ્તિના. અને વિવેક માટે કીધું છે, બુદ્ધિ માટે, કે બુદ્ધિ વિવેકી એ છે કે જે કઈ વસ્તુ જીવન માટે સારી છે અને કઈ ખરાબ છે એને ગ્રહણ કરે, એટલે જે સારી વસ્તુ છે એનું ગ્રહણ કરે અને જે ખરાબ વસ્તુ છે અથવા ખરાબ વિચાર છે એનો ત્યાગ કરે. એ બહુ સરસ, એની બુદ્ધિ વિવેકી બુદ્ધિ કહેવાય. તો બુદ્ધિને બી કંઈક જ્ઞાન અને જે શક્તિ મળે છે એ શાસ્ત્રોના જ્ઞાન અને સાધુ સંઘથી મળે છે. એ બી આપણે અહીંયા કર્યું છે, આપણે શાસ્ત્રનું જ્ઞાન મેળવી રહ્યા છે અને ભક્તોનો સંઘ કરી રહ્યા છે. અને એક સિમ્પલ ઇક્વેશન છે, ગઈકાલે બી ગુડાકેશ પ્રભુએ કીધેલું કે ચિંતન કરવા જોઈએ. તો 10મા અધ્યાયમાં ગીતામાં કહે છે ભગવાન કે સતત કીર્તન યંતો મામ, એટલે ભગવાનનું જેમ સતત કીર્તન કરે છે તો ભગવાન એને બુદ્ધિ આપે છે. તો બુદ્ધિ જેને પ્રાપ્ત થાય છે એનું મન સ્થિર રહે છે, જેનું મન સ્થિર રહે છે એને શાંતિ પ્રાપ્ત થાય છે, અને જેને શાંતિ પ્રાપ્ત થાય છે એને સુખ પ્રાપ્ત થાય છે. તો આ સિમ્પલ ઇક્વેશન છે સુખી થવાનો. તો આપણે જે બુકલેટમાં આપ્યું છે જે 5 નિયમ કરવાના છે, એમાં જે કરવાના છે એમાં જો તમે ધ્યાન આપશો તો તમને ગેરંટેડ સુખ પ્રાપ્ત થશે એનું, જો તમે ફોલો કરશો તો. અને એક સુપર કેપ્સ્યુલ તો આપણે રોજ અહીંયા આવ્યા તો લે જ છે, એ મને કહેવાની જરૂર નથી. આ સુપર કેપ્સ્યુલ છે, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મેં શ્રીમાન લક્ષ્મીધર પ્રભુનો આભાર માનીએ મહામંત્રથી, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણી કથા સફળ થઈ અને આજનો દિવસ સફળ થયો એવી રીતે થાય કે કોઈ સંન્યાસી આપણા કથામાં વધારે, તો એવી રીતે એક સંન્યાસી પધાર્યા છે, જગત કૃષ્ણ દાસ પ્રભુ, જે મીરા રોડમાં બહુ પ્રચાર કરેલો છે એમણે પહેલાં, અને પછી એમને ખારગરનું મંદિર સોંપ્યું છે પ્રચાર કરવા માટે. તો આપણે એમને આપણા ભક્તો માટે 2 શબ્દ કે એ વિનંતી કરીએ, તો એમનો આ બોલાવીએ, હરે કૃષ્ણ મહામંત્રથી સ્વાગત કરીએ, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગુજરાતી બોલવાનો અભ્યાસ નથી પણ પ્રયાસ કરીશ બોલવા માટે. વાસ્તવમાં આ સંસારમાં આપણે જોઈએ છીએ કે બધા શાંતિ પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે છે. વિદેશોમાં પણ શાંતિ માટે કેવી રીતે શાંતિ મળે એટલા માટે અલગ અલગ સંમેલનનું આયોજન થાય છે. બોમ્બેમાં પણ ઘણી બધી જગ્યાએ શાંતિ સંમેલન થાય છે કે બોમ્બેમાં કેવી રીતે શાંતિ મળે. વાસ્તવમાં જો આપણે શાંતિ જોતી હોય, સુખ, શાંતિ મતલબ સુખ, તો એક જ વસ્તુ આપને સુખી કરી શકે, એ છે આ ભગવાનની કથા. ભગવાન કપિલદેવ કહે છે, સતામ પ્રસંગાત મમ વીર્ય સંવિદો. ભગવાનની કથા જે છે એ શુદ્ધ ભક્તોના મુખથી આપણે સાંભળવી જોઈએ. ભગવાનને જો આપણે સમજવા હોય તો આપણે શુદ્ધ ભક્તોના મુખથી ભગવાનની કથા સાંભળવી જોઈએ. ભગવાનના શાંતિ સૂત્રમાં 5 અધ્યાયમાં 29 શ્લોકમાં શાંતિ સૂત્ર ભગવાન કીધું, ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. ભગવાન ભોક્તા છે, સારે લોકોના ઈશ્વર છે, એ ભગવાનને જો આપણે સમજવા હોય ઠીક પ્રકારથી તો ભક્તોના મુખથી આપણે કથા સાંભળવી જોઈએ. બહુ સારો આપણે સૌભાગ્ય મળે છે કે ભક્તોના મુખથી કથા સાંભળવાનો અવસર મળે છે, અને એ અવસર પાછું વૃંદાવનમાં. પછીનો લાભનું તો કહેવું નહીં, એમાં પણ કાર્તિક મહિનો, લાભ ઉપર લાભ લાભ જ છે એમ. એમાં પણ સારા એવા આપણી પરંપરાથી જે સારા એવા ભક્ત, જે સારા એવું આચરણ છે, એવા ભક્તોના મુખથી આપણે સાંભળવા મળે છે. બહુ સારા એવું આપણે સૌભાગ્ય છે કે આપણે કાર્તિક મહિનામાં અને વૃંદાવનમાં બધા કથા સાંભળવા માટે અહીંયા તમે બધા આવ્યા છો સારા ભક્તોના મુખથી. અને સાર વસ્તુ એ છે, જે બહુ સુંદર પ્રસંગ ચાલે છે, નળ કુબેર અને મણિગ્રીવ ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાને નળ કુબેર અને મણિગ્રીવને ઉદ્ધાર કર્યો, ભગવાનની ઈચ્છા નથી. ભગવાન નાના હતા, ઈજ વૃંદાવ ઈજ નંદગ્રામમાં ભ્રમણ કરતા હતા. ભગવાને જોયા કે આ ઊભા છે બે એના દેવતાઓના છોકરા, નાલાયક છોકરા. ભગવાનની ઈચ્છા નથી કે એમને ઉદ્ધાર કરો એમ. ભગવાનને યાદ આવી ગયું કે મારા ભક્ત નારદે કીધું છે, હવે તો કૃપા કરવી પડશે. તો ભક્તે કીધું છે, ભક્તે આશીર્વાદ આપ્યા છે, એટલે કૃપા તો કરવી પડશે ને. પછી ભગવાને એ બે જો નાલાયક છોકરા અને જે આ વૃક્ષ બનીને નારદજીની કૃપા પ્રાપ્ત કરીને જે ઉભા હતા, એને ભગવાને એ નારદની કૃપાને યાદ કરીને ભગવાને એમની ઉપર કૃપા કર્યો. તો આપણે પણ ભક્તોની શરણમાં અને ભક્તોના આશ્રયમાં કથા સાંભળીએ છીએ તો ભગવાનની કૃપા આવે એમ. તો હું બહુ બહુ ધન્યવાદ દઉં છું પ્રભુજીને કે બહુ સરસ કથા, અને તમે બધા ભક્તોને પણ ધન્યવાદ દઉં છું. અને પ્રોત્સાહન કથા મતલબ વધારે વધારે પ્રોત્સાહન આપવું જોઈએ કથામાં. એ જ વાસ્તવમાં અહિંસા છે. આપણે લોકો પ્રતિ જો હિંસા ઓર અહિંસા હે ને, અહિંસા મતલબ કે લોકોને ભગવાનની કથા આપવાની, એ જ વાસ્તવમાં અહિંસા છે. અને કથામાં પ્રોત્સાહન આપવાનું, એ જ આપણા જીવનનું એક લક્ષ્ય હોવું જોઈએ. હું બહુ બહુ ધન્યવાદ આપું છું પ્રભુજીને કે પ્રભુજી બહુ કેટલા છઠ્ઠો દિવસ છે ને આજે, છઠ્ઠો દિવસ છે કથાનો અને કાલે પૂર્ણાહુતિ છે. બધા ભક્તોને પણ ધન્યવાદ દઉં છું. બધા પ્રોત્સાહન આપો, વધારે વધારે ભક્તોને બોલાવો અને વાસ્તવમાં ભક્તિનો પ્રચાર કરો. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. જગત કૃષ્ણ પ્રભુ, જેમણે સારાંશમાં આપણાને શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી કીધું, આજની મહત્વની સૂચના છે કે બધા ભક્તો માટે એક કમ્પ્લેન છે કે જ્યારે બી
આરતી અતિ પાવન પુરાણ કી,
આરતી અતિ પાવન પુરાણ કી,
ધર્મ ભક્તિ વિજ્ઞાન ખાન કી,
ધર્મ ભક્તિ વિજ્ઞાન ખાન કી,
મહાપુરાણ ભાગવત નિર્મલ, પરમાનંદ સુધારસમય ફલ,
પરમાનંદ સુધારસમય ફલ,
લીલારતી રસ રસ નિદાન કી,
લીલારતી રસ રસ નિદાન કી,
કલિમલ મત નિધિ તાપ નિવારિણી, સતત સકલ સુખકારિણી,
સેવક સતત સકલ સુખકારિણી,
શુભ ઔષધિ હરિ ચરિત જ્ઞાન કી,
સુજાનકી
આરતી અતિ
શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય।